શ્રી કૃષ્ણ આપણે પ્રસ્થાન કરીને તો શું સિદ્ધુ તમને કહે છે કે બ્રહ્મસૂત્ર ઉપસ્થિત હોય અને હવે આ બ્રહ્મસૂત્ર ક્યાંથી આવે? બ્રહ્મસૂત્ર કોઈ સ્વતંત્ર ગ્રંથ છે જ નહીં. ઉપનિષદોની અંદર, ઉપનિષદોના સિદ્ધાંતોની અંદર જયારે જયારે કઈ અર્થઘટનો ખોટા થવા માંડ્યા, એમાંથી કઈ જુદા જુદા સિદ્ધાંતોને કાઢવામાં આવ્યા, ત્યારે એના જ્ઞાનનું સંકલન કરવા માટે, એના જ્ઞાનની અંદર એક સ્વતંત્રતા એક વાક્યતા લાવવાની માટે આ ઉપનિષદ શું કહેવા માંગે છે એનું જ્ઞાન સંકલન કરીને એક કમ્પાઇલેશન કરીને લાવવા માટે બ્રહ્મસૂત્રનો આધાર છે ના ઉપર છે ઉપનિષદોની ગીતા. એમાં વેદ વાક્ય બિલકુલ જાણતું નથી, વેદનું અર્થ જ નથી થાય, એમાં વેદની કોઈ વાત નથી. આનો અર્થ શું થાય છે? આનો અર્થ આપણે એમ કહી શકીએ કે વેદકાળનો જમાનો પછી જયારે વેદકાળનો અર્થો વેદના આધ્યાત્મિક અર્થો જયારે વેદની પાસે હતા, ત્યાર પછીથી તે આધ્યાત્મિક અર્થો બોલાવી ગયા. એમાંથી કર્મકાંડ ઉત્પન્ન થયો અને કર્મકાંડથી નિયુક્ત કર્યો. એ કર્મકાંડની કેવળ બાહ્ય યજ્ઞ લાગ્યા કર્મકાંડ દ્વારા કરવામાં આવ્યા, ત્યારે એની બધું જ્ઞાનકાંડ ઉપસ્થિત થયો અને એ જ્ઞાનકાંડ એ ઉપનિષદોના આધારમાં થયો. અને એ ઉપનિષદોનું જે જ્ઞાન છે એ જ્ઞાનની અંદર પણ કાળા સમય કરીને અનેક પ્રકારના બનશે, અનેક પ્રકારના અર્થઘટનો થવા માંડ્યા, ત્યારે એની અંદર એક સ્વતંત્રતા સંવાદતા લઈ જવાને માટે બ્રહ્મસૂત્રની રચના થઈ. એટલે ઇવન તમે બહુ સ્પષ્ટ રીતે કહી શકો કે બ્રહ્મસૂત્ર એ કોઈ સ્વતંત્ર આધ્યાત્મિક સિદ્ધાંત રજૂ કરતો ગ્રંથ નથી. એ ઉપનિષદોની અંદર એક સંવાદતા, ઉપનિષદોના જ્ઞાનની અંદર સંવાદતા અને એક સિદ્ધતા રજૂ કરવા માટેનો ગ્રંથ છે. તો પછી આ બ્રહ્મસૂત્ર આવ્યા કેમ? તો એનું કારણ એ બધું કે વૈદિકાલીન જમાનાની અંદર જૈનની ઉપર જે આધ્યાત્મિકતા હતી એ બોલાઈ ગઈ, એટલે એ ધર્મકાંડનો ગ્રંથ થઈ ગયો. હવે સંહિતાઓ પછી ઉપાસના કારણ અને આરણ્ય આ ત્રણ વસ્તુઓ હતી, એટલે કે સંહિતાઓ, બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્ય અને આરણ્ય પણના ભાગ રૂપે કરી દેવા આવે. એટલે વેદના અંદર આધ્યાત્મિક અર્થો સાથે બોલાઈ ગયા એટલે પછી એ કર્મકાંડનો ગ્રંથ થઈ ગયો. આ કર્મકાંડના ગ્રંથો એની અંદર બનતો અને એને લીધે એ પુરાતન કાળની અંદર જે પ્રસ્થાન રહી ગીતા એમ કહેવાય તેની જગ્યાએ વેદની આખી જગ્યા ખાલી છે, કારણ કે વેદ એ કર્મકાંડનું ગ્રંથ બનાવી છે. કર્મકાંડ ઉપાધના કામ માટે જ્ઞાન કાંડ એમ ત્રણ ભાગ પડી ગયા. એટલે જે સંહિતાઓ છે એ વેદ એજ્યુકેશન સાંભળે છે સર્વે એ કર્મકાંડના ગ્રંથો થઈ ગયા અને પછીથી આ ઉપાસના કારણે જ્ઞાનકાંડમાં ઉભી શરૂઆત. એટલે વેદ ઉપનિષદની ગીતા આ જે પારંપરિક પુરાતન પ્રસ્થાન થઈ હતી એની અંદર વેદની કર્મકાંડમાં મૂકી દેવામાં આવ્યા, એટલે બધી જગ્યા ખાલી પડી એની અંદર બ્રહ્મસૂત્રની ચિંતા રાખી. સ્પષ્ટ તમે કાળની અંદર જો એક વિહંગ અવલોકન કરો અને જે આખી ઇતિહાસ જે આપણે કથા છે તો આની અંદર સ્પષ્ટ દેખાય છે કે આ રીતે બ્રહ્મસૂત્રો અંદર જ્ઞાન પુષ્પ છે. એમાં કોઈ એના વિશે કોઈ વિસંવાદ એની અંદર કોઈ વાદ વિવાદની વાત નથી, પુષ્પ જ્ઞાન છે. પણ એ સ્વતંત્ર આધ્યાત્મિક ગ્રંથ નથી, એ પુરુષનો નામ જ્ઞાનને સંવાદિત સંવાદ પૂર્ણ બનાવવા માટેનું જ્ઞાન છે. એટલે આ પ્રકારે એની રચના આ રીતે કરવામાં આવી. હવે તો કહેવાનો વાત છે કે વેદકાળીન જમાનાની અંદર જે આધ્યાત્મિક અર્થો હતા એની અંદર આ કર્મયોગ એ મુખ્ય હતો, કારણ કે યજ્ઞ રહેલા જે પણ એક બાહ્ય વસ્તુ હતી. પોતાના કર્મોની પોતાના માનસિક કાયિક વાચિક અનેક પ્રકારના જે કાર્યો છે એ કાર્યોને આહુતિની અંદર આપવાની છે અને એને કારણે વિશ્વની અંદર આજે ઉત્કર્ષ આજે પ્રગતિ કરાઈ રહી છે આધ્યાત્મિક ભૂમિકા ઉપર એ એને રીતે થઈ ગયું છે. આ ભાવના વેદની અંદર થઈ છે. આ ભાવના વેદની અંદર મુખ્ય છે અને એ ભાવના એ અગ્નિ દ્વારા થાય છે અને એ અગ્નિ આપની અંદર રહેલી દિવ્યતા છે, વ્યક્તિની અંદર રહેલી દિવ્યતા છે. એટલે આપણે યજ્ઞની વેદીને ક્યાં કરવાની? તો કે હૃદયની અંદર. હૃદયની અંદર જે આપણે પ્રાર્થના કરીએ છીએ, જે કઈ સાધના કરીએ છીએ, આપણા સર્વ કર્મોની આહુતિ આપણે આપીએ છીએ, જે આપણા અંતરના અગ્નિની અંદર આપવાની છે. અને એ અગ્નિની અંદર આપેલી આહુતિ જો આપણે સ્વાર્થ વગર વિશ્વના કલ્યાણ માટે આપીએ તો એ વિશ્વના કલ્યાણની અંદર એક મહાન પ્રગતિનું ઉચ્ચારણ કરી શકે. આ ભેદની ભાવના છે. આ યુવાન દિવસ વખતે યોગમ પ્રવાહ ધર્મ અગ્રહ સ્વાન મનુષ્ય એ જે યજ્ઞની ભાવના છે, એ જે યોગની ભાવના છે એ આ પ્રકારની છે. અને એ વાત ફરીથી આપણે શુદ્ધ થઈ ગઈ થાય. એમાં મનુષ્ય પોતાની પ્રગતિ સાથે એ મુખ્ય નથી, સિદ્ધ થઈ જાય છે. એ પોતાના અંતરની અંદર જે અગ્નિ પ્રજ્વલિત થઈ રહ્યો છે એની અંદર આહુતિ આપવા દ્વારા એ પૃથ્વીનું મનુષ્ય જાતિનું અને પરમાત્માએ જે કાર્ય સિદ્ધ કરવા કાઢ્યું છે એ કાર્યની અંદર પોતાની આહુતિ આપી છે. કે આ યોગ આપણી પ્રગતિને માટે થાય એ તો બરાબર છે, કારણ કે વિશ્વની પ્રગતિ થશે એની તમારી પ્રગતિ થવાની છે. પણ હું યોગી બનું, હું અતિમાન બનું, હું પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત કરું એના માટે આ યોગ નથી. આ યોગ પરમાત્માએ જે વિધાન કર્યું છે અને પરમાત્માએ જે વિશ્વની અંદર એક મહાન વૈદિકની અંદર એક અગ્નિ પ્રગટાવેલો છે વિશ્વની ઉત્કર્ષનો, વિશ્વના કલ્યાણનો, વિશ્વના ઉત્ક્રાંતિનો, માનવમાંથી દિવ્યતા પ્રસરાવવાનો એક મહાન લગ્ન જે પરમાત્માએ જ્ઞાનકાળથી આ વિધાનપૂર્વક પૃથ્વીને ભેટમાં આપેલો છે એની અંદર આપણી સાધના દ્વારા, આપણી પ્રાર્થના દ્વારા, આપણા કર્મો દ્વારા એની અંદર આહુતિ આપવાની છે કે જેથી પરમાત્માનું કાર્ય સિદ્ધ થાય. એટલે આ યોગ એ મનુષ્ય માનવ માટે પોતે પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે, પોતે મોક્ષ પ્રાપ્ત કરે, પોતે એક જ પરિણામ છે. ગીતામાં બહુ સ્પષ્ટ વાત કરી છે, વિશ્વનો ઉત્કર્ષ થશે અને તમે એની અંદર આહુતિ આપેલી છે એ તમને એનો ભાર ભરવાનો જ છે અને તમને એનો ભાર ભરશે તમારો ઉત્કર્ષ તો થવાનો જ છે. પણ સાથે સાથે તમે વિશ્વના ઉત્કર્ષની અંદર પણ તમે તમારો ભાર ભજવો છો અને પરમાત્માનું કાર્ય સિદ્ધ થાય એટલા માટે તમે તમારી પ્રાર્થના અને તમારી સાધના અને પરમાત્માને અર્પણ કરો અને એના પરિણામ રૂપે યજ્ઞ શિષ્ટાચાર્ય સંતો એની અંદર જે પ્રસાદ પાત્ર મળે છે એ પ્રસાદ પાત્ર તમને મળવાનો જ છે. આપણે સવારમાં ઉઠીએ ત્યારથી નિત્ય કર્મ કરવાની અને અનેક પ્રકારનું 24 કલાકનું કામ કરીએ છીએ. આ 24 કલાકના આરોગ્ય સ્થળ આ બધા જ કાર્યો એ પરમાત્માની પ્રાર્થના કરે પરમાત્મા આ અમારી જગ્યાએ તેના પર આવતી એવું જો આપણે સમજી શકીએ એને એનો પ્રયોજન એનો પ્રયોગ આપણે એ રીતે કરી શકીએ તો પરમાત્માના સંકલ્પને સિદ્ધ કરવાને માટે આપણે આપણું કોઈ પણ ઓછી એમાં આપી છે એવું કહેવાય અને તેથી કહીને વિશ્વના કલ્યાણની અંદર આપણે મહાન સહયોગ પ્રાપ્ત કરીએ છીએ અને એના પરિણામ રૂપે આપણને જે કંઈ મળવાનું છે તો મળવાનું છે કમિશન રૂપે એ કરશે આ મહાન વિશ્વની જે ભાવના છે એ ભાવના આ શિયાળીના પૂર્ણ રૂપે કે આ યોગ આપણે મોક્ષ પ્રાપ્ત કરવા માટે નહીં આપણે કોલોકમાં કે વૈકુંઠમાં પરમાત્માની ચર્ચા મુક્તિ પ્રાપ્ત કરવા માટે નહીં અહીંયા વિશ્વની અંદર પણ આપણી અંદર જ ભગવાન સિદ્ધ થાય આપણે ભગવાન બની જઈએ એના માટે પણ પરમાત્મા એ સંકલ્પ કર્યો કે આ વિશ્વની અંદર પરમાત્માનો કથન ભાવ થાય આ સંકલ્પની અંદર આ સંકલ્પના મહાન યજ્ઞની અંદર આપણે આપણી આહુતિ આપવાની છે આ પૂર્ણ યજ્ઞનો મુખ્ય ઉપદેશ છે પછી એ સાધના કેવી રીતે કરવી એના પણ અનેક પ્રકારના રસ્તાઓ હોઈ શકે એના અનેક માર્ગો હોઈ શકે એ પછી વાત છે પણ એનો મુખ્ય હેતુ શું છે તો એ હેતુ પરમાત્માએ જે સંકલ્પ કર્યો છે એ તો ભાવ બહુ સ્થાપન ઉપનિષદની અંદર અનેક એક ઠેકાણે છે આ વાત ઉપનિષદની અંદર એક ઠેકાણે છે એ પરમાત્માએ સંકલ્પ કર્યો છે કે હું એ કરું છું એક જ છું સાથે ઘણી રીતે કારણે આનંદ કરી શકું છું કે હું અનંત સ્વરૂપોને પ્રગટ કરું એટલે આપણા એક એક અણુની અંદર આ વિશ્વની અંદર રહેલા સર્વભૂત માત્રની અંદર પરમાત્મા રહેલો છે અને પરમાત્મા પોતે પ્રગટ થવાને માટે મટી રહ્યો છે એકો હમ ભવિષ્યમાં અને એ બહુરૂપ બનવાને માટે પોતે પ્રગટ થવાને માટે પ્રયત્ન કરી રહ્યો છે એ પ્રયત્ન કરવાની અંદર એક મહાન યજ્ઞ એને આપેલો છે એ યજ્ઞ ઉપર આપણે આજે સાબિત ઈશાવાસ્યમિદં સર્વં યસ્યૈતે જગત્યાં જગત્ ઈશાવાસ્યમિદં સર્વં આ ઈશ વડે આ સર્વ જગત વ્યાપ્ત છે ઈશને માટે છે ઈશના રહેવાને માટે છે એટલે સર્વની અંદર ઈશ રહેલો છે અને એ ઈશ પ્રગટ થાય એ પરમાત્મા પ્રગટ થાય એ પરમાત્માનો સંકલ્પ છે એ સંકલ્પની અંદર આપણે એ સંકલ્પના મહાન વ્યક્તિની અંદર આપણે આપણી આહુતિ આપીએ કે જેથી કરીને પરમાત્માનો સંકલ્પ સત્ય થાય એ આ પૂર્ણ યજ્ઞનો હેતુ છે એને માટે કર્મયોગ એ સંપૂર્ણતા સારો છે કારણ કે મનુષ્યની અંદર અનેક પ્રકારની શક્તિ છે કેટલાક મનુષ્યો કર્મ દ્વારા પોતાની શક્તિ અભિવ્યક્ત કરી શકે છે કેટલાક પ્રોફેસર જેવા માટે જેવા બુદ્ધિની દ્વારા બુદ્ધિ એની અંદર આગળ ચાલતી હોય શક્તિ રહેલી છે એ વિશિષ્ટ શક્તિ દ્વારા પરમાત્માને પૂજા કરે એ ફરજ છે એટલે જે કર્મની અંદર કામ કરે છે કર્મ દ્વારા કામ કરી શકે છે કર્મ જ કરી શકે છે એને માટે કર્મયોગ છે પણ એ વિશિષ્ટ પ્રકારની વાત છે પણ મુખ્ય વાત તો એ સમગ્રનો એક ભાવ સમગ્રનું સામંજસ્ય અને સમગ્રની સંવાદતા દ્વારા આ મહાન વિશ્વની અંદર જે મહાન યજ્ઞ ચાલી રહ્યો છે એની અંદર પોતાની આહુતિ આપવી એ મુખ્ય વસ્તુ છે એની અંદર કર્મ તો આવે જ છે પણ કર્મ કરતા પણ ભક્તિ વધારે આવે છે કારણ કે આ ભક્તિ સિવાય આ દિવસોની અંદર ધારણા બેસી એની અંદર શ્રદ્ધા બેસી આ તો હું વાત કરું છું પણ એ વાત કરવાની અંદર આપણી અંદર વાત થતી જ નહીં એના આ જે કરવા એવું છે અને આ કરવા જેવું છે એ શના વડે થાય છે એ ભક્તિ એટલે ભક્તિ વગર આ વસ્તુ સિદ્ધ ના થઈ શકે માટે ગીતાની અંદર કહે છે મદ ભક્તિ જગતે પરામ અને કશું છેલ્લા અધ્યાય છે ભક્તિ આપણા ઉભી કરી મારી અંદર કરા ભક્તિ ને કામ છે અને કરા ભક્તિ દ્વારા મારું જ્ઞાન પ્રાપ્ત થશે. એટલે પિતાની પરિભાષાની અંદર ભક્તિ મુખ્ય છે, એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ છેવટે પરમા ભક્તિનું જ્ઞાન અને સમગ્ર માનવ શક્તિ એ માનવ શક્તિનું એની અંદર સામંજસ્ય એના એ ઉત્તમ શિખર ઉપર એ સર્વને લઈ લેવામાં આવે અને એના પરિપ્રેક્ષની અંદર આપણા સર્વ ધર્મો થાય એ ગીતાને શક્ય છે. એટલે આમ પૂર્ણયોગનો માર્ગ, પૂર્ણયોગ એ એટલે આપણે ગીતાના પરિપ્રેક્ષની મુખ્ય વાત કરીએ કરીશ વાત પણ છતાં અમે આજે વાત ગીતા જેવી કરે એ ગીતાની અંદર આજના જે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે એ નામ હું સ્મરણ જેવું કરે બરાબર એક વાત કરીશ. અને ધર્મા કહેવામાં આવ્યું કે સર્વધર્માન પરિપ્રેક્ષ્ય માનવીકમ શરણમ પ્રજા અહમ સર્વકાર્ય મોક્ષ વિચારની માંગ કરે એ જમાનાની અંદર જે પ્રકારનો આધ્યાત્મિક માહોલ હતો, જે પ્રકારની આધ્યાત્મિક વાતાવરણ હતું, એ પ્રકારની અંદર શ્રીકૃષ્ણે આ પ્રકારે વિચાર્યું. આપણે ભૂમિરૂપના પરિપ્રેક્ષ્યની અંદર આ બે વાતોને આ બે આદેશોને ભૂલવા હોય તો કેવી રીતે કહેવાય મહાન કાર્ય માટે આપણે કહી શકીએ કે તે જમાનાની અંદર યોગ દ્વારા લગ્ન થતો હતો. આજે શ્રી અરવિંદે એ યોગની ચરણ સીમા એ ચરણ ભેદી આખા વિશ્વની અંદર પ્રગટાવી છે અને પૂર્ણયોગની આત્મીય યજ્ઞ પૂર્ણયોગનો મહાન યોગાગી આ પૃથ્વી પર પ્રગટ થઈ રહ્યો છે. એની અંદર આપણે આપણી આહુતિ આપવાની આપણા કર્મીઓને આપણી ભાવનાઓની આપણી ભક્તિની આપણા જ્ઞાનની એ સમગ્ર આહુતિ આપણે આપવાની છે. એટલે મારું સ્મરણ કર અને મને ઓફર કર. એટલે ગીતાનું જે માં હું સ્મરે જો જે છે એટલે તે જમાનાની અંદર તારે જે કર્તવ્ય કર્મ કરવાનું છે તેવું કર્તવ્ય કર્મ કર અને સાથે સાથે મારું સ્મરણ પણ કર. આપણે એને અત્યારે આ ભરી ઇલેક્શન કહી શકીએ કે રિમેમ્બર એનો ઓફર મારી પ્રાર્થના કર, મારી સાથે અનુસંધાન કર અને આ મહાન કાર્યની અંદર તારી સાથે ઓફર તું આ મહાન સેનાની અંદર તારી જાતને એક સૈનિક તરીકે તું જોડાઈ જાય. આ ઘર્ષણ આ સંઘર્ષ આ દૈવી શક્તિ અને આસુરી શક્તિ એ બે વચ્ચે મહાન સંઘર્ષ કરી રહ્યો છે. એની અંદર એક દૈવી સેના છે, બીજી આસુરી સેના છે. એ દૈવી સેનાના એક સૈનિક તરીકે તું જાતે આપણે ઓફર કર. મા હું સ્મરણ જીતી જશે તો આ પૂર્ણયોગ ની ભાવના છે. એની અંદર જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ બધા યોગનું સ્થાન વ્યક્ત કરી શકાય છે. ગીતા એ સમજ વ્યક્ત કરી છે અને ગીતા એ સમજ વ્યક્ત કરી અને છોડે સર્વધર્મ પરિચય માટે પણ સર્વ પ્રગતિ વાત કરે છે. ગીતાના બે મુખ્ય પરિભાગ જે ભાગ છે એ એક કર્મયોગ અને બીજો પુરુષોત્તમ. પુરુષોત્તમની જે વાત કરે છે એ ગીતાની અંદર એક મહાન વસ્તુ છે જે આપણે પહેલા પ્રાપ્ત કરે એની વાત કરીશું. આજે તો અહીંયા પૂર્ણયોગની ભાવના છે, પૂર્ણયોગના જે કાળ છે એ પૂર્ણયોગના કાળની અંદર આ સર્વ વસ્તુને એવી રીતે સુધી આપણા માનસિક આપણા સાયકોલોજીકલ ક્ષેત્રની અંદર સાયકોલોજીકલ જગતની અંદર આપણી જાતને કેવી રીતે ગોઠવવી કે જેથી કરીને બાહ્ય રીતે ગીતા કે ભૂજન તમે જે કઈ થતા હો છતાં તમે યોગી બની રહો. સવારથી મારીને સાંજ સુધી આપણે જે કરતું રહેવાના છે તે જ કરવાના છે, પણ છતાં એ કર્મોની પાછળ જે ભાવના છે એ ભાવના બદલી જઈ શકાય છે અને એ રીતે આપણે પૂર્ણયોગના સાધક બની શકીએ છીએ. આ આપણી વાત કરવા માટે મેં આ વાત આપી છે. તો એની અંદર શ્રી અરવિંદભાઈ સંતોષ યોગ નામનું એક મહાન બધું પુસ્તક રહેલું છે, લગભગ 800-900 પાસાનું પુસ્તક છે અને એની અંદર કર્મયોગની વાત કરી છે, જ્ઞાનયોગની વાત કરી છે, ભક્તિયોગની વાત કરી છે અને એ બધા જ યોગની વાત કર્યા પછી શ્રી અરવિંદે પૂર્ણયોગની પણ વાત કરી છે. તો એની ઘણી વિહંગ અવલોકન કરી છે અને શ્રી અરવિંદે મા પુસ્તક જે મગર પુસ્તકની અંદર પણ આ કર્મયોગ કેવી રીતે થઈ શકે જે ગીતાને અધિકૃત છે એની પણ વાત છે. આપણે ગીતાની વાત કરીએ કારણ કે ગીતાની વાત ની અંદર અર્જુન પણ ભૂતવાળો સામે જાય છે. અર્જુન પણ એટલે તમે એક વખત આ વાત કરો, બીજી વખત આ વાત કરો છો અને મારી બધી જગ્યાએ મૂકી ના લો માટે તમે એની સ્પષ્ટ વાત કરો અને બધું શ્રી અરવિંદ શ્રી કૃષ્ણ ત્યાં ત્યાગની વાત કરે છે, પછી યોગની વાત કરે છે, વગેરે વગેરે એમાંથી આપણું એક તમે કોટ કરીને સ્પષ્ટ અર્થ કાઢવો એ મુશ્કેલ પણ છે. માટે કર્મયોગની જરા ઘણી રીતે વાત કરીએ તો કે કર્મયોગના 3-4 પગત છે. કર્મયોગના પ્રજ્ઞાની અંદર સૌથી પહેલું આપણે એવું શરૂઆત કરી છે કે હું ભગવાનની માટે કરી છે. આ એક નવી ભાવના હોય છે કે આ મહાન યજ્ઞની અંદર આ એક સેનાની અથવા સૈનિક બની એક સૈનિક બની તૈયાર છું, મારે હું ભગવાન માટે કાર્ય કરું છું, હું ભગવાનનું કાર્ય કરું છું. જે કંઈ આપણે કાર્ય કરતા અન્ય કાર્યનો બાહ્ય પ્રશ્ન તરીકે એક જ લે છે, જે કાર્ય કરવાનું છે તે જ કરવાનું છે, પણ આ કાર્ય હું મારે માટે કરતો નથી, હું પરમાત્માને માટે પરમાત્માનો સંકલ્પ સિદ્ધાર રાખતા એટલા માટે હું આ કાર્ય કરું છું, જે ભગવાનને માટે કાર્ય કરું છું. આ એક પ્રથમ સ્ટેન્ડ પોઈન્ટ આપણો અંતરનો અભિગમ પરમાત્માની સાથે કઈ સંપર્ક થાય છે અને પરમાત્મા તમે જીવનમાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે પરમાત્મા જાણે કે તમારી વસ્તુઓને ગોઠવી રહ્યો છે. જીવનની પ્રસંગો પણ જાણે કે ગોઠવી રહ્યો છે. તમને અનુભવી મદદ ત્યાંથી મળી જાય છે અને તમને મુશ્કેલીમાં હોય ત્યાંથી તમારો માર્ગ મોટો થઈ જાય છે. આ અને એમ કરતા કરતા પરમાત્મા સાથે સંબંધ બંધાય છે અને એ સંબંધ બંધાય છે એ કર્મયોગ. આ જયારે આખી વસ્તુ ધીમે 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 કરતા વધારે આખી વધતી જાય ત્યારે પછીથી તમારા કર્મોની પ્રેરણા પણ ભગવાન આપે છે. તમને ઇન્સ્પિરેશન આપે કે આ આ કામ કરવા જોઈએ, આ કામ કરો, આ કામ કરો, પણ એ બી ભગવાન આવીને કહેતા નથી કે તું આ કામ કરો. એક આપણી વ્યવસ્થા એવી ઉભી કરે છે કે જેથી કરીને આપણે બધી છેલ્લે જોઈ શકીએ કે આપણે પરમાત્માને પ્રેરણા આપી તો મારે જ્યાં થઈ શકે બિચારા મારા શું થઈ શકે એવું હતું નહીં. એ આખી વસ્તુને આપણને સમજણ પડે છે અને એ સમજણ પડે છે કારણ કે પરમાત્મા સાથેનો સંપર્ક, પરમાત્મા સાથેની ભક્તિ એ આખી વધતી જાય છે. એટલે આ કર્મયોગનો બીજું લક્ષણ છે. કર્મનો ઉપયોગ કરે છે. પછી ધ્યાન પ્રશ્ન એવું થાય છે કે પરમાત્મા આપણને કેવળ કર્મોને પ્રેરણા આપે છે એવું નહીં, પણ એ કાર્ય પણ છે તે શીખી આપે છે. પરમાત્માએ કહ્યું કે આ કામ કરવાનું સાથે લાગ્યું કે પરમાત્મા પ્રેરણા કે આ કામ કરવાનું પહેલું કામ તો મુશ્કેલ છે, પણ એ કેવળ ઉપદેશ આપે છે, એ કાર્યને પ્રેરણા આપે છે એવું નહીં, પણ એ કાર્યને સિદ્ધ કરવા માટેના પ્રસંગો એની પરિસ્થિતિઓ માટે સાચી આપે છે. અને આપણને સ્પષ્ટ અનુભવ થાય છે કે આ પરમાત્મા મારા કાર્યો કરે છે અને કેવળ પ્રેરણા આપે છે એવું પણ મને શક્તિ પણ આપે છે, અને મને સર્વ વસ્તુની પરિસ્થિતિ ઉભરી આપે છે, અને એ કોઈને એ કાર્યને કરાર કરે છે મારી પાસે, એટલે પરમાત્મા જ મારા કાર્યો કરે છે અને કરાવે છે. આ પ્રકારની એક ચોથા પ્રકારની ભાવના દેખાય છે. અને આ સાગર હતા અમારા અંતરની અંદર આપણા સર્વના અંતરની અંદર પરમાત્મા રહેલા છે, અને એ પરમાત્મા વિશ્વ માટે તમારી અંદર કાર્ય કરી રહ્યા છે. આ એક વિશાળ ભાવના આપણી અંદર ઉત્પન્ન થાય છે. એટલે જેને ગીતાની અંદર દિવ્ય કર્મ નું કરતા જન્મ કર્મ છે તે દિવ્યમ એમ જે કૃષ્ણ ભગવાન પોતાની માટે કહે છે, એ વાત ધીમે 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 કરતા આપણે આ અંતર્દેશનાની અંદર ઉદયવાનું છે. અને ભગવાન જ વિશ્વ માટે આપણી અંદર કાર્ય કરી રહ્યો છે એવી ભાવના આપણી અંદર પ્રબળ બની જાય છે, એ સાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે. અને એ એક મહાન સત્ય છે. એ સત્ય એ સાક્ષાત્કાર પ્રાપ્ત કરી અને તમે આ જગતમાંથી વિદાય નહીં કરશો. વિદાય અંદર એવું કહેવામાં આવે છે કે તમે શરીરની અંદર સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યા પછી પણ તમને મોક્ષ પ્રાપ્ત નથી થતો. મોક્ષ પ્રાપ્ત ક્યારે થાય? તમારું પ્રારબ્ધ કર્મ પૂરું થાય અને પ્રારબ્ધ કર્મના અંતે તમારું શરીર પડી જાય ત્યાર પછી તમને મોક્ષ પ્રાપ્ત થશે. વિધાન કરવું છે પણ આ અનિવાર્ય છે. વાત એ છે કે જયારે પરમાત્માનું સાક્ષાત્કાર પ્રાપ્ત થાય છે ત્યારે જો તમે જગતની અંદર કાર્ય કરવાનું ચાલુ રાખો તો પરમાત્માને આ વિશ્વની અંદર આવિર્ભાવ પામવા માટેનો એક પાયો તમારી અંદર મળી રહે છે. અને એ વિશ્વની અંદર જો એ કાર્ય કરતો થાય પરમાત્મા તમારી દ્વારા, તો એ જ્ઞાન એ શક્તિ વિશ્વની અંદર પ્રસરે છે. એ દિવ્ય કર્મ છે. પરમાત્મા એ સોંપેલું પરમાત્મા દ્વારા પ્રેરિત થયેલું પરમાત્મા દ્વારા એક્ઝિક્યુટ થયું પરમાત્માની સાથેના તાદાત્મ્યમાંથી ઉભી થતું એ કાર્ય એ જગતની અંદર એક પ્રકારની પ્રસરે છે. અને તે જગતને દિવ્ય બનાવવાની અંદર જગતની શાંતિની અંદર એક મહાન ઉચ્ચારક બળ તરીકે કામ કરે છે. આનું નામ જન્મ કર્મ છે દિવ્યમ કર્મ છે દિવ્યમ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મારું કર્મ દિવ્ય છે. આ દિવ્ય કર્મનો કરતા સુધા એ દિવ્ય કર્મનો કરતા બીજો એ સાક્ષાત્કાર પછી થાય છે. પરમાત્માની પૂર્ણ સંધિ, પરમાત્માનો પૂર્ણ સાક્ષાત્કાર, પરમાત્મા સાથેની પૂર્ણ સંદાજ્ઞા એ સિદ્ધ થયા પછી પણ અને જગતની અંદર પરમાત્માના કાર્ય કરી શકો છો. અને એ કાર્ય અનંત ગણા પ્રબળ, અનંત ગણા પ્રબળ કરી શકે છે. વિષ્ણુ કહ્યું છે કે એક વ્યક્તિ સ્વરૂપ પોતાના અનંત વ્યક્તિ સ્વરૂપોને સર્જન કરવા માટે સમર્થ હોય છે. એક માણસ આપણે બાહ્ય રીતે વાત કરીએ તો માણસ લગ્ન કરે અને પછી પોતાના સંતાનોને જન્મ આપે એ વિશ્વનો નિયમ છે. એવી જ રીતે દરેક ભૂમિકા ઉપર આ એક નિયમ તરીકે કામ કરે છે. અને આધ્યાત્મિક ભૂમિકા ઉપર એક દિવ્ય આત્માની એક આત્માની મૂર્તિ એ વિશ્વની અંદર બીજા અનેક આત્માઓની મુક્તિના જન્મ જન્મની મુક્તિ ને માટે પ્રારંભિક કરી શકે. શ્રી માતાજી પોતાની પ્રેયર્સ એન્ડ મેડિટેશન્સ ની અંદર આ વાત એવું સ્પેશિયલ રીતે લખેલું છે કે વિશ્વની અંદર એક મહા એક આત્મા ત્યારે પરમાત્મા પણ ભરે છે અને પરમાત્માની સાથે આધ્યાત્મિક શક્તિ કરે છે ત્યારે આવા અનંત આત્માઓને જન્મ આપવાની માટે શક્તિમાન બને છે. એટલે વિશ્વની અંદર કર્મ કરવાની દિવ્ય કરો વિશ્વની પર સાથે પરમાત્માની સાથે આધ્યાત્મિક શક્તિ કર્યા પછી સાક્ષાત્કાર પ્રાપ્ત કર્યા પછી વિશ્વની અંદર કાર્ય કરવાનું ચાલુ રાખવાને લીધે અમે દિવ્ય કર્મના કરતા બની શકે છે અને દિવ્ય કર્મના કરતા એટલે અને બીજા આત્માઓને દિવ્ય બનાવવાની અંદર પ્રારંભ કરી શકે અને એવા આત્માઓને જન્મ આપવાની માટે પ્રારંભ કરી શકે અને તે તો જગતને દિવ્ય બનાવવાનું દિવ્ય છે. જે પરમાત્માનું જે કાર્ય છે એક અહમ ભવિષ્ય એ સંકલ્પને અંદર સિદ્ધ કરવાના માટે મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો મોક્ષ પ્રાપ્તની ઈચ્છા પછી નિર્માણ દિવ્ય કર્મના કરતા તરીકે અને વિશ્વની અંદર એ પરમાત્માના પ્રાદુર્ભાવ માટે કાર્ય કરી શકે છે અને એ કાર્ય દ્વારા જગતને દિવ્ય કર્મની અંદર એ મહાન ગુણની અંદર અને અભૂતિ દિવ્ય કર્મોના કરતા તરીકે અને એની અસર બહુ મહાન સામાન્ય ભૂમિકા ઉપર શ્રી માતાજી મારે શબ્દમાં હતા ત્યારે આપણા ગવર્મેન્ટના ઓફિસર મદદને કઈ મદદ નથી બરાબર છે મેં કોંગ્રેસ વિવાદ સાથે પણ એમને કરપ્શન કેટલું ઓછું અને આ કરપ્શનમાંથી કેવી રીતે મેળવાય તો મદદ એક જ વાત કરી કે તમે તમારી અંદર તમારી નેતાને કરપ્શન નથી રાખો એની અંદર ધીરે ધીરે જગતમાં થશે
આના દ્વારા આપણે અવાર કર્મ કરી શકીએ છીએ.